એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે 20મી સદીના એક એવા લેખકની દુનિયામાં જઈ રહ્યા છીએ જેમના પાત્રો મને લાગે છે કે હંમેશા ધર્મ, પાપ અને નૈતિકતાની એકદમ પાતળી ભેદરેખા પર ચાલતા જોવા મળે છે.
હા, આપણે વાત કરી રહ્યા છીએ ગ્રેહામ ગ્રીનની
અને એમની 1940માં આવેલી માસ્ટરપીસ ધ પાવર એન્ડ ધ ગ્લોરી વિશે.
ગ્રેહામ ગ્રીનનું નામ આવે ને એટલે એક ખાસ પ્રકારનું વાતાવરણ આંખ સામે આવી જાય. વિવેચકો એને ગ્રીનલેન્ડ પણ કહે છે.
ગ્રીનલેન્ડ એ શું છે?
એ કોઈ આમ ભૌગોલિક સ્થળ નથી, પણ એક માનસિક અને નૈતિક ભૂમિ છે. એટલે
રાજકીય અસ્થિરતા, હિંસા, તૂટેલી શ્રદ્ધા
અને માનવીય નબળાઈઓ,
બરાબર, આ બધાથી ભરેલી એક દુનિયા જ્યાં ગ્રીનના પાત્રો મુક્તિની શોધમાં ભટકતા હોય છે.
અને આ નવલકથાનું ગ્રીનલેન્ડ એટલે 1930ના દાયકાનું મેક્સિકો. આ કોઈ કાલ્પનિક દુનિયા નથી. ના, બિલકુલ નહીં. ગ્રીન 1938માં જાતે ત્યાં ગયા હતા અને એમણે જે જોયું એ ખૂબ જ ભયાવહ હતું.
મેં વાંચ્યું છે કે ત્યાંની સમાજવાદી સરકારે કેથોલિક ધર્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો. ચર્ચ બંધ, પાદરીઓને શોધી શોધીને
હા કાં તો મારી નાખવામાં આવતા અથવા તો લગ્ન કરવા માટે મજબૂર કરાતા. ધર્મ પાળવો એટલે જાણે મૃત્યુને આમંત્રણ આપવું. અને આ જ આગ અને લોહીની ભૂમિ પર ગ્રીન એ ખૂબ જ જટિલ અને અસ્વસ્થ કરી દે એવો સવાલ પૂછે છે.
કયો સવાલ?
કે શું ઈશ્વર પોતાની કૃપા વરસાવવા માટે એક એવા પાત્રને પસંદ કરી શકે જે પોતે પાપમાં ગળાડૂબ હોય? શું એક નબળો, ડરપોક અને આમ કહીએ તો પતિત માણસ પવિત્રતાનું પ્રતીક બની શકે?
આખી નવલકથા આ જ સવાલનો જવાબ શોધવાનો એક સંઘર્ષ છે. તો ચાલો આ સંઘર્ષની શરૂઆત કરીએ. કથા આપણને ક્યાં લઈ જાય છે?
કથા આપણને લઈ જાય છે મેક્સિકોના એક અસહ્ય ઉકળાટ અને ગૂંગળામણ ભર્યા બંદર પર. ત્યાં આપણને વાર્તાનો નાયક પહેલીવાર મળે છે.
પણ એને નાયક કહેતા જીભ અચકાય.
સાચી વાત છે, કારણ કે એનામાં એવો કોઈ ગુણ જ નથી જે આપણે સામાન્ય રીતે નાયકમાં શોધીએ. એનું કોઈ નામ પણ નથી, ખબર છે?
ઓ,
લોકો એને ફક્ત વિસ્કી પાદરી તરીકે ઓળખે છે, કારણ કે દારૂ જેનો એકમાત્ર સહારો છે. એ રાજ્યનો છેલ્લો બચેલો પાદરી છે જે સરકારથી ભાગતો ફરે છે.
અને એ માત્ર દારૂડિયો જ નથી, નહીં, એ ડરપોક પણ છે. અને મેં સાંભળ્યું છે કે ભૂતકાળમાં કરેલા એક પાપનું જીવંત પ્રતીક એની એક ગેરકાયદેસર દીકરી પણ છે.
હા, તે પોતાની જાતને એટલો ધિક્કારે છે કે એને પાક્કું છે કે પોતે નરકમાં જ જશે.
આ તો કેવી વિચિત્ર વાત કહેવાય. જેણે લોકોને સ્વર્ગનો માર્ગ બતાવવાનો છે તે પોતે જ નરકના ભયથી પીડાઈ રહ્યો છે.
આ જ તો ગ્રીનની કળા છે. તેઓ આપણને એક એવા પાત્ર સાથે બાંધી દે છે જે બાહ્ય રીતે તિરસ્કારને પાત્ર લાગે, પણ એની અંદર શ્રદ્ધાની એક નાનકડી ચિનગારી હજુએ બચી છે. તે ભાગી શકે છે, પોતાનો જીવ બચાવી શકે છે, પણ કશુંક છે જે એને રોકી રાખે છે, પોતાની ફરજ પ્રત્યેની એક અજીબ વફાદારી.
અને દરેક નાયકને ખલનાયકની જરૂર હોય છે. અહીં તે ભૂમિકામાં કોણ છે?
અહીં ખલનાયક પણ ગ્રીનીની કલમનો જ એક અદ્ભુત નમૂનો છે. એક લેફ્ટનન્ટ જે પાદરીનો પીછો કરી રહ્યો છે.
કોઈ ભ્રષ્ટ પોલીસ ઓફિસર હશે?
ના, બિલકુલ નહીં. ઉલટાનું, તે અત્યંત આદર્શવાદી છે. તે દાંત વગરનો છે, જે કદાચ તેની ગરીબીનું પ્રતીક છે.
ઓકે.
એ માને છે કે ધર્મ એ ગરીબો માટે અફીણ છે જે તેમને શોષણ અને અજ્ઞાનતામાં જકડી રાખે છે. તે દુનિયામાંથી દુઃખ દૂર કરીને બાળકો માટે એક સુખી, ભૌતિકવાદી સ્વર્ગ બનાવવા માંગે છે.
એટલે આ તો બે પ્રકારની શ્રદ્ધાનો ટકરાવ થયો. એક તરફ પાદરીની ઈશ્વર પ્રત્યેની તૂટેલી ફૂટેલી શ્રદ્ધા,
અને બીજી તરફ લેફ્ટનન્ટની માનવતા અને સમાજવાદના ભવિષ્ય પ્રત્યેની અતૂટ કઠોર શ્રદ્ધા.
મને એ વાત રસપ્રદ લાગે છે કે લેફ્ટનન્ટ પોતે પણ એક પ્રકારનો પાદરી જ છે, પણ એના ધર્મમાં ઈશ્વર માટે કોઈ સ્થાન નથી.
તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો. લેફ્ટનન્ટ પાદરીને એટલા માટે ધિક્કારે છે કારણ કે તે તેને પોતાના જેવો જ લાગે છે, બસ ખોટી દિશામાં શ્રદ્ધા રાખનારો.
અને એની નજરમાં આ વિસ્કી પાદરી એ જૂની સડેલી દુનિયાનું અંતિમ પ્રતીક છે.
બરાબર, જેનો નાશ કરવો એ એના માટે એક પવિત્ર ફરજ છે. એટલે જ આ નવલકથા સારા ખરાબનો નહીં, પણ બે અધૂરી શ્રદ્ધાઓ વચ્ચેનો સંઘર્ષ બની રહે છે.
તો પાદરીની આ ભાગદોડની સફર કેવી રીતે આગળ વધે છે? તે ક્યાં ક્યાં ભટકે છે?
એની સફર ભય અને ભટકવાની ગાથા છે. એ જંગલો અને પહાડી ગામડાઓમાં છુપાતો ફરે છે. જીવના જોખમે એ ગુપ્ત રીતે બાળકોને દીક્ષા આપે છે, લોકોના પાપોની કબૂલાત સાંભળે છે
અને પ્રાર્થના સભાઓ કરે છે.
હા, અને આ સફરમાં જ તે પોતાની દીકરી બ્રિગિટાને મળે છે. એ મુલાકાત એને તોડી નાખે છે. એ છોકરીમાં એને પોતાનું પાપ, પોતાની નબળાઈ બધું જ જેણે મૂર્તિમંત દેખાય છે.
પણ આ સફરમાં એક એવો વળાંક આવે છે જે પાદરીના પાત્રને અને કથાના કેન્દ્રીય વિચારને હંમેશા માટે બદલી નાખે છે. મારો ઇશારો જેલના પ્રસંગ તરફ છે.
હા, એ નવલકથાનું હૃદય છે. અને વ્યંગ જુઓ, આટલા મોટા ગુના કર્યા પછી એની ધરપકડ પાદરી હોવા માટે નથી થતી.
તો પછી
એની પાસે ગેરકાયદેસર બ્રાન્ડી મળી આવે છે એવા નાના ગુના માટે, અને એને એક અત્યંત ગંદી ઘીચ અને અંધારી કોટડીમાં પૂરી દેવામાં આવે છે.
અને એ કોટડીમાં તેની સાથે બીજા કોણ કોણ છે?
ત્યાં સમાજના તળિયાના લોકો છે, ખૂનીઓ, વ્યભિચારીઓ, ચોર, અને એમની વચ્ચે એક કહેવાતી પવિત્ર ધાર્મિક સ્ત્રી પણ છે.
ઓ, એ શું કરે છે ત્યાં?
એ સતત બધાને તિરસ્કારથી જોઈ રહી છે અને પોતાની પવિત્રતાનું અભિમાન કરી રહી છે. શરૂઆતમાં પાદરીને પણ બધાથી ઘૃણા થાય છે, પણ પછી એ અંધારામાં, એ દુર્ગંધમાં એને એક દિવ્ય અનુભવ થાય છે.
કેવો અનુભવ? આવી ગંદી જગ્યાએ
એને અચાનક એ બધા પાપીઓ માટે અપાર કરુણા અને પ્રેમનો અનુભવ થાય છે. એને સમજાય છે કે પાપ એ લોકોને અલગ નથી કરતું, પણ એકબીજા સાથે જોડે છે.
કેમ કે તે એક સમાન માનવીય અનુભવ છે.
બરાબર. એને પેલી ધાર્મિક સ્ત્રીના અભિમાન કરતા પેલા લોકોના શારીરિક પાપ વધુ માફીને પાત્ર લાગે છે. એ રાત્રે એ પોતાની જાતને એ બધા પાપીઓનો એક ભાગ સમજે છે અને એમના માટે પ્રાર્થના કરે છે. એને પહેલીવાર સમજાય છે કે નમ્રતા શું છે.
આ તો પવિત્રતાની આખી વ્યાખ્યા જ ઊંધી કરી નાખવા જેવી વાત થઈ. મતલબ ગ્રીન કહેવા માંગે છે કે સાચી પવિત્રતા પોતાની જાતને બીજાઓથી શ્રેષ્ઠ સમજવામાં નથી,
પણ બધાની સાથે પોતાની અપૂર્ણતાને સ્વીકારવામાં છે.
પાદરી અહીં એક ઘાયલ ઉપચારક એટલે કે વુન્ડેડ હીલર બની જાય છે. એની પોતાની નબળાઈ એને બીજાના દુઃખને સમજવાની શક્તિ આપે છે.
બિલકુલ. તે જેલમાંથી એક નવો માણસ બનીને બહાર આવે છે. એની અંદરનો ડર અને આત્મનફરત ઘટી ગયા છે, અને હવે ભાગ્ય એને એક એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં એને શાંતિ અને સુરક્ષા બંને મળે છે.
ક્યાં?
તે સરહદ પાર કરીને એક એવા રાજ્યમાં પહોંચી જાય છે જ્યાં ધર્મ પર કોઈ પ્રતિબંધ નથી.
એટલે કે
આખરે એને મુક્તિ મળી ગઈ.
એક પ્રકારની ભૌતિક મુક્તિ. હા.
એને લહેર પરિવારના ફાર્મ પર આશરો મળે છે. વર્ષોની ભૂખ અને ભાગદોડ પછી એને પહેલીવાર શાંતિથી બેસીને ખાવાનું, સ્વચ્છ કપડાં, એક સુરક્ષિત છત બધું જ મળે છે.
અને આ જ એના જીવનની સૌથી મોટી કસોટી બની જાય છે.
હા, શૈતાન એને હિંસાથી ડરાવી ન શક્યો, એટલે હવે એ એને શાંતિ અને આરામની લાલચ આપે છે.
સામાન્ય સુરક્ષિત જીવન જીવવાની લાલચ, એ તો કોઈ પણ માણસ માટે સ્વાભાવિક છે.
સ્વાભાવિક છે, પણ પાદરી માટે એ એક જાળ છે, અને એ જાળ નાખવા માટે એક પાત્ર આવે છે, મેસ્ટિઝો.
એ કોણ છે?
એક પીળા દાંતવાળો, અવિશ્વાસુ અને લાલચુ માણસ, જે આખી નવલકથામાં જુડાસની જેમ પાદરીનો પીછો કરતો હતો. એ ફાર્મ પર પહોંચીને પાદરીને કહે છે કે સરહદની પેલેપાર ખતરાવાળા વિસ્તારમાં એક અમેરિકન ગુંડો મરણ પથારીએ છે અને એને અંતિમ સંસ્કાર માટે પાદરીની જરૂર છે.
અને પાદરીને ખબર પડી જાય છે કે આ દગો છે.
એ ક્ષણમાં એ એની આંખોમાં જોઈને જ જાણી જાય છે કે મેસ્ટિઝો જુઠ્ઠું બોલી રહ્યો છે અને એણે પૈસા માટે લેફ્ટનન્ટ સાથે સોદો કર્યો છે.
તો હવે એની સામે બે રસ્તા સ્પષ્ટ છે.
હા, અહીં રહીને શાંતિ અને સુરક્ષાનું જીવન જીવવું, અથવા એક પાપી આત્મા પ્રત્યેની પોતાની ફરજ નિભાવવા માટે મોતના મુખમાં
પાછા જવું.
બરાબર.
અને જે માણસ આખી વાર્તા દરમિયાન પોતાના જીવ માટે ભાગતો રહ્યો તે શું નિર્ણય લે છે?
તે ફરજ પસંદ કરે છે. આ એની યાત્રાની ચરમસીમા છે. તે મેસ્ટિઝો સાથે પાછો જાય છે, એ જાણતો હોવા છતાં કે તે પોતાની કબર તરફ જઈ રહ્યો છે.
આ ક્ષણે એનો ડર એની ફરજ કરતા નાનો થઈ જાય છે.
એકદમ. ગ્રીન આપણને બતાવે છે કે પવિત્રતા એ નથી કે તમે ક્યારેય પડો નહીં, પણ એ છે કે દરેક પતન પછી પણ તમે તમારી ફરજ બજાવવા માટે ઊભા થાઓ.
અને પછી જે થવાનું હતું તે જ થયું. લેફ્ટનન્ટે તેને પકડી લીધો.
હા, પણ એને મારતા પહેલા લેફ્ટનન્ટ એને પોતાની ઓફિસમાં લઈ જાય છે
અને બંને વચ્ચે એક લાંબો અર્થપૂર્ણ સંવાદ થાય છે.
હા, લેફ્ટનન્ટ એને બ્રાન્ડી ઓફર કરે છે.
ઓ, એ પાદરીને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તે જે કરી રહ્યો છે તે લોકોના ભલા માટે છે. પાદરી પણ એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ભૌતિક સુખ જ બધું નથી, પણ
બંને એકબીજાની દુનિયાને સમજી શકતા નથી.
બરાબર, તે બે સમાંતર રેખાઓ જેવો સંવાદ છે. બંને પોતપોતાની રીતે પ્રામાણિક છે, પણ એમની વચ્ચે કોઈ સેતુ બંધાઈ શકતો નથી.
અને પાદરીની અંતિમ ઈચ્છા શું હોય છે?
એની અંતિમ ઈચ્છા હોય છે કે મૃત્યુ પહેલા તે પોતાના પાપોની કબૂલાત કરી શકે. પણ રાજ્યમાં બીજો એકમાત્ર પાદરી બચ્યો છે, પાદરે હુઝે,
જેણે ધર્મ છોડી દીધો છે. હા, જેણે સરકારના ડરથી લગ્ન કરી લીધા છે. તે ડરના માર્યા પાદરીની કબૂલાત સાંગળવાની ના પાડી દે છે.
એટલે પાદરી એકલો જ મૃત્યુ પામે છે પોતાના પાપોના બોજ સાથે. દુનિયાવી દ્રષ્ટિએ તો આ સંપૂર્ણ નિષ્ફળતા કહેવાય.
બિલકુલ, એને વહેલી સવારે ફાયરિંગ સ્ક્વેડ દ્વારા ગોળી મારી દેવામાં આવે છે. એક નિષ્ફળ વ્યક્તિ તરીકે મૃત્યુ પામે છે. લેફ્ટનન્ટને લાગે છે કે એણે પોતાનું મિશન પૂરું કર્યું, રાજ્યમાંથી ધર્મનું છેલ્લું પ્રતીક મિટાવી દીધું. પણ
વાર્તા ત્યાં પૂરી નથી થતી.
ના, નવલકથાના છેલ્લા પાનામાં થોડા દિવસો પછી એક રાત્રે લુઈસ નામના બાળકના ઘરનો દરવાજો કોઈ ખખડાવે છે.
હમ,
બાળક દરવાજો ખોલે છે તો બહાર એક અજાણ્યો માણસ ઊભો છે. તે પૂછે છે, શું આ એ ઘર છે જ્યાં? અને બાળક તેને ઓળખી જાય છે. તે કહે છે, અંદર આવો ફાધર.
વાહ, મતલબ રાજ્યમાં એક નવો પાદરી ગુપ્ત રીતે પ્રવેશી ચૂક્યો છે.
હા,
આ તો ખૂબ જ શક્તિશાળી અંત છે. એનો અર્થ એ થયો કે પાદરીનું બલિદાન વ્યર્થ નથી ગયું. એક વ્યક્તિ મળી ગઈ, પણ શ્રદ્ધા જીવંત રહી.
એકદમ. લેફ્ટનન્ટ જેવા લોકો વિચારધારાના જોરે વ્યક્તિઓને ખતમ કરી શકે છે, પણ વિશ્વાસ અને આશા જેવા વિચારને મારી નથી શકતા.
નવલકથામાં એક જગ્યાએ પાદરી વિચારે છે, હેટ વોઝ જસ્ટ અ ફેલિયર ઓફ ઇમેજિનેશન.
નફરત એ કલ્પનાશક્તિની નિષ્ફળતા માત્ર હતી.
હા, પાદરી લેફ્ટનન્ટના આદર્શો અને એની પાછળની પીડાને કલ્પી શકતો હતો, એટલે તે લેફ્ટનન્ટને નફરત નહોતો કરી શકતો.
પણ લેફ્ટનન્ટ પાદરીની શ્રદ્ધાને કલ્પી નહોતો શકતો, અને કદાચ આ જ પાદરીની અંતિમ જીત હતી.
આ કથા આપણને શીખવે છે કે સાચી પવિત્રતા નિર્દોષ કે નિષ્પાપ હોવામાં નથી, પરંતુ પોતાની અપૂર્ણતાઓને, પોતાની નબળાઈઓને સ્વીકારીને પણ પ્રેમ અને કર્તવ્યના માર્ગ પર ચાલતા રહેવામાં છે.
અને કદાચ એટલે જ માનવીય નબળાઈ અને દૈવી કૃપાની આ ગાથા આજે પણ એટલી જ પ્રાસંગિક અને પ્રભાવશાળી છે, જે આપણને યાદ અપાવે છે કે ઘણીવાર સૌથી મોટી શક્તિ સૌથી મોટી નબળાઈમાંથી જન્મ લે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરફ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.